हेलो हेलो हेलो, वेलकम टू द साइंटिफिक गुजराती शो। साइंस टेक्नोलॉजी एंड हिस्ट्री ने लगता पॉडकास्ट जिज्ञासु गुजरातियों माटे। सो लेट्स गेट स्टार्टेड विथ टुडेज एपिसोड। તને ટ્રોલી પ્રોબ્લેમ ખબર છે? ટ્રોલી પ્રોબ્લેમ એટલે શું?
ટ્રોલી પ્રોબ્લેમ
ટ્રોલી પેલું જે ટ્રેન જેવું આવે ને, કે હવે ટ્રેનનું કેમ પાછળનો ડબ્બો આવે એકદમ છેલ્લેનો, રાઈટ? તો એ એટલે ટ્રેન જ સમજી લેની કે એક નાની નાનું ખાલી એક ડબ્બા વાળી ટ્રેન, ટ્રોલી પ્રોબ્લેમ એવું છે। તો એ એટલે એક પ્રોબ્લેમ છે મોરલ સાયકોલોજીમાં,
અચ્છા
બહુ ફેમસ છે।
કે કયા ટ્રેક પર જવાનું, કે આની પર વધારે કેઝ્યુઅલિટી હશે કે આની પર વધારે।
હા હા એક્ઝેક્ટલી, એટલે તને ખ્યાલ છે એક્ઝેક્ટલી એ શું છે?
આઈ ડોન્ટ નો, થોટ પ્રોસેસ જેવું કંઈક હશે।
હા, એટલે એક મતલબ બેઝિકલી એક થોટ એક્સપેરિમેન્ટ જેવું જ છે કે તું એક ટ્રોલી પર જાય છે, રાઈટ? અથવા તો એક ટ્રોલી જાય છે અને તું દૂરથી ઓબ્ઝર્વ કરે છે અને તારા હાથમાં કંટ્રોલ છે કે એ ટ્રોલીને તું સીધી જવા દઈ શકે, અથવા તો એક ટ્રેક આવે છે તો ત્યાંથી એને તું એનો ટ્રેક મતલબ ચેન્જ કરી શકે છે, રાઈટ? તો હવે જ્યારે તું જોઈ છે આ વસ્તુ ઓબ્ઝર્વ કરે છે, તો ત્યારે એક સામે ટ્રોલી જે સીધા ટ્રેક ઉપર જાય છે ત્યાં 5 લોકો કામ કરે છે, મતલબ ટ્રેક રિપેર કરે છે, વોટ એવર। તો અને એ જો ને તું બ્રેક નહીં લગાવી શકે એટલે એ સીધે સીધી જઈને અથડાઈ જ જશે, તો એ 5 લોકો મરી જશે, રાઈટ? અને બીજો ઓપ્શન એ છે કે તું ત્યાં જોઈ છે તો તું ટ્રેકને ચેન્જ કરી શકે અને એ સાઈડ ઉપરના બીજા ટ્રેક ઉપર જઈ શકે, અને બીજા ટ્રેક ઉપર પ્રોબ્લેમ એ છે કે ત્યાં પણ એક વ્યક્તિ છે। તો હવે ક્વેશ્ચન એ છે કે ટ્રોલીને ક્યાં સીધી જ જવા દેવી, ચેન્જ નહીં કર્યું અને 5 લોકો મરી જશે, અથવા તો એને ચેન્જ કરીને ત્યાં કોઈ એક વ્યક્તિ છે એ મરી જશે, તો બે માંથી તું કઈ વસ્તુ ચૂઝ કરશે?
મોરલ ડિલેમા, અઘરું છે
નહીં એમ જ મતલબ ગેસ કર, આ તો ખાલી એક ઇમેજનરી એક્સપેરિમેન્ટ છે।
હા, એટલે ઓફકોર્સ હવે જ્યાં એક કેઝ્યુઅલિટી થતી હોય તો એ લાઈક તો 5 લોકોને મારવા કરતા એક લોકોને।
હા, એટલે આ બહુ કોમન ઓપ્શન છે, રાઈટ? મતલબ મોર ધેન 95% લોકો આ જ ઓપ્શન ચૂઝ કરે, ઘણા બધા આવા સર્વે થયા છે। 1967 કે 69ની આજુબાજુ આ આઈડિયા મતલબ મોગલ સાયકોલોજીની અંદર, મોગલ ફિલોસોફીની અંદર હતો અને એક ઘણી વખત ડિસ્કસ થયો છે, અને ઘણા બધા ફિલોસોફરનું માનવું છે કે આઈડિયા એટલો થોડો રિયાલિસ્ટિક નથી, કે આનો કોઈ એટલું બધું મતલબ નથી, કારણ કે રિયલ લાઈફમાં આવી સિચ્યુએશન કદાચ નહીં થઈ શકે। પણ અત્યારે આ બહુ વધારે રિલેવન્ટ કેમ છે? કારણ કે ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ, અને ઇવન અત્યારે કોવિડમાં, મતલબ અત્યારે થોડા ટાઈમ પહેલા હું એક વિડીયો જોતો હતો, તેમાં એવું હતું કે યુકેની અંદર અને લગભગ બધા જ કન્ટ્રીમાં એવું છે કે પેન્ડેમિકને કારણે એક્ઝામ નથી લેવાય, રાઈટ? એના કારણે એ લોકોએ શું કહ્યું કે એક એલ્ગોરિધમ બનાવ્યું અને એ એલ્ગોરિધમે એ લોકોના જૂના રેકોર્ડ પ્રમાણે સ્ટુડન્ટ્સના એમના સ્કોર પ્રેડિક્ટ કર્યા, આનું પરફોર્મન્સ આટલું હતે વોટ એવર, અને પછી ઇન્ટરનેટ ઉપર એ લોકોએ ફાઇન્ડ કર્યું કે જે એટલા લોઅર ઇન્કમવાળા જે સ્ટુડન્ટ્સ હતા એના ગ્રેડ કરતાં હાયર ઇન્કમવાળા સ્ટુડન્ટના ગ્રેડ વધારે એક એલ્ગોરિધમે પ્રેડિક્ટ કર્યા। તો લોકોને ક્વેશ્ચન એ હતો કે શું એલ્ગોરિધમ એ ખરેખર અનબાયસ છે, રાઈટ? એટલે હવે જે મતલબ આ જે રિયલ લાઈફની સિચ્યુએશનમાં જ્યારે આપણે ટેકનોલોજીને મૂકી દીધું અને ટેકનોલોજી જ્યારે પોતે ડિસિઝન લે છે, તો ત્યારે એથિક્સ એની અને એથિકલ ડિસિઝનની વેલ્યુ બહુ વધી ગઈ છે, યા? હા, એથિક્સને ગુજરાતીમાં શું નીતિ કહેવાય ને, નીતિ,
હા,
રાઈટ? આપણે કહેવાય ને નીતિ, નિયમ, નિયમ એટલે લો, રાઈટ? અને નીતિ એટલે બેઝિકલી એથિક્સ, કે જે એવું નથી કે તમે કોઈ જેલમાં નાખી દેશે, બટ ઇટ્સ અ મોરલ થિંગ, અ ગુડ થિંગ ટુ ડુ ફોર ધ વેલબીંગ, રાઈટ? હા, તો ટ્રોલી પ્રોબ્લેમ હવે એટલું તને લાગે ને એટલું સિમ્પલ નથી, કારણ કે તું સમજ કે જ્યાં 5 લોકો છે, હવે એ 5 ક્રિમિનલ છે અને સામે એક વ્યક્તિ જે કામ કરે છે એ જો શું કહેવાય કે મતલબ એક સંત હોય, તો તું કયો ડિસિઝન લેતે? હે, આ વિચાર દેવું છે ને?
હા, એટલે એ જ કહેવાય,
એટલે આવા અસંખ્ય સિનેરિયો
છે ને બધું, એક્ઝેક્ટલી
આવા અસંખ્ય સિનેરિયો છે કે એકચ્યુઅલી મતલબ શું કે ત્યાં એક કેટ છે, 5 કેટ છે, બરાબર, એક માણસની જગ્યાએ, અને હવે એક સાઈડ ઉપર એક માણસ છે, તો તું 5 કેટને મારાય કે એક માણસને?
એટલે એમ જ કે આ વસ્તુ બધું, એટલે માણસ ઘણા બધા ઓપ્શન વિચારી શકે છે, બરાબર, અને
હા
એની પાસે
પણ હવે તું
રિએક્શન નો
વિચારને કે
ટાઈમ
એ
હશે.
હા ચલ ઓકે, તું તારી પાસે રિએક્શનનો ટાઈમ હતો કે તું ત્યાં લિવરને ચેન્જ કરી શકે, ટ્રેક ચેન્જ કરી શકે, અને 5 કેટની જગ્યાએ એક માણસને તે બચાવી લીધો, રાઈટ? તો એ તારા હાથમાં ડિસિઝન હતું. હવે તારા હાથમાં જ્યારે ડિસિઝન હોય ત્યારે આપણે એને શું કહી શકીએ કે યુ આર અ હ્યુમન. તો એ
હા
તારું ડિસિઝન નહીં હતું, એ તારું રિએક્શન હતું.
એક્ઝેક્ટલી. એટલે જે સિચ્યુએશન આવે ને એને કેવી રીતે હેન્ડલ કર્યું એ વસ્તુ એ છે કે ભાઈ ત્યારે
હા પણ
સ્પોન્ટેનિયસલી શું વિચાર્યું.
આ ડિફરન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? કે તારું ડિસિઝન અને તારું રિએક્શન એ બે અલગ અલગ વસ્તુ છે,
હા એક્ઝેક્ટલી.
રાઈટ? હા, હવે કંઈ, કારણ કે એમાં આપણે સાચું ખોટું નથી વિચારતા ને, જે સામે આવ્યું અને જે મનમાં આવ્યું તે રિફ્લેક્શન લઈ લીધું. પણ હવે સપોઝ તું કોડે છે અને એક સેલ્ફ ડ્રાઇવિંગ કાર જાય છે, એક અથવા એક સેલ્ફ ડ્રાઇવિંગ ટ્રોલી જાય છે એક ટ્રેક ઉપર, અને તારા હાથમાં એ ટ્રોલી જાય જતી હતી ને, એના પહેલા તેને કોડ જાય કરતો હતો ને, તો ત્યારે તારે કમ્પ્યુટર પર બેઠા બેઠા તારે જે પ્રોબ્લેમ સોલ્વ કરવાની હતી, તો ત્યારે તારા હાથમાં ચોઇસ હતી કે કેટને બચાવવાનું કે માણસને બચાવવાનું. અને તે ત્યાં જો તે ચૂઝ કર્યું કે કેટને બચાવવાનું, તો તું એ ઓલરેડી એ મર્ડર પ્લાન કરી દીધું તું એમ, રાઈટ? તો એ ડિસિઝન હતું, એ રિએક્શન નહીં હતું.
કરેક્ટ.
હા, તો આ એટલે આ એથિકલ ડિલેમા છે. જો કે એટલું બધું પેલું આ છે ને વિચારવામાં અને શું કહેવાય એમ ડિસ્કસ કરવા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લાગે, બટ અત્યારે હવે સેલ્ફ ડ્રાઇવિંગ કારના લગભગ બધી જ કંપનીઓ સેલ્ફ ડ્રાઇવિંગ કાર બનાવવામાં લાગી ગઈ છે, અને એટલો બધો રિલેવન્ટ ક્વેશ્ચન હવે નથી ગયો, કારણ કે એવું 100% તો નહીં કહી શકાય, પણ ઓલમોસ્ટ શ્યોર છે કે જો આવી કોઈ સિચ્યુએશન સેલ્ફ ડ્રાઇવિંગ કારની સામે આવે ને, તો એ કદાચ કાર અટકી જશે ડેફિનેટલી, એ કોઈને નહીં મારે. બીકોઝ જો સેલ્ફ ડ્રાઇવિંગ કાર જે છે તે કદાચ દુનિયાનું સૌથી ઓલમોસ્ટ સૌથી બેસ્ટ ડ્રાઈવર કહી શકાય એમ, કે એક એક વખત રસ્તા ઉપર કોઈ હોર્ન મારે તો ગાળાગાળી બી નથી કરવાનું, બરાબર? એ કોઈ અચાનક બ્રેક નથી મારવાનું વિધાઉટ એની રીઝન, અને એ કોઈ દિવસ સ્પીડ લિમિટ ક્રોસ નહીં કરે, એ કોઈ ટ્રાફિકના નિયમ પણ તોડે તોડે નહીં, એટલે ઓલમોસ્ટ પરફેક્ટ ડ્રાઈવર જ હશે સેલ્ફ ડ્રાઈવિંગ કાર. એટલે કદાચ આ ટ્રોલી વાળો પ્રોબ્લેમ જે છે તે અત્યારે એટલો બધો રિલેવન્ટ નથી, પણ મેં અત્યારે જે એક પોડકાસ્ટ સાંભળતો હતો, મેલ્કમ ગ્લેડવેલ કરીને એક ઓથર છે, એનો પોડકાસ્ટ છે રિવિઝનિસ્ટ હિસ્ટરી. તો એ અમુક અમુક ટોપિક લઈ કોઈ હિસ્ટરીના કે કોઈ રિસન્ટ ઇવેન્ટના, અને એને અલગ અલગ પર્સપેક્ટિવ જોવાનું ટ્રાય કરે, અને એ બહુ ગજબ ઓથર છે, એટલે એનું જે પર્સપેક્ટિવ હોય ને તે બહુ ગજબ હોય એમ. તો અત્યારે જે નીલ ડેગ્રાસ ટાયસનના પોડકાસ્ટમાં આવેલો હતો ને, ત્યાં એ લોકો ડિસ્કસ કરતા હતા ટ્રોલી પ્રોબ્લેમ, અને બીજી એણે એક પ્રોબ્લેમ સજેસ્ટ કરી કે જ્યારે આટલા સારા ડ્રાઈવર સેલ્ફ ડ્રાઇવિંગ કાર, જો આટલી સારા ડ્રાઈવર સાથેની કાર જો હોય રસ્તા ઉપર, તો ત્યારે બીજા હ્યુમન સાયકોલોજીકલ પ્રોબ્લેમ કેટલા આવી શકે ને? સમજ કે અત્યારે 10 બધી કાર સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે, એટલે તું રસ્તા ઉપર સપોઝ તારો તું રમતા રમતા ક્રિકેટ બોલ જતો રહ્યો, અને જનરલી કેસમાં આપણે શું કરીએ, આપણે નહીં દોડી જઈએ તરત રસ્તા ઉપર, એક આપણે 2 વખત જોઈએ શું કહેવાય કે બધી તરફ. હા, બરાબર, એક જણ ત્યાં ઉભો રહીને જોતો હોય અને ગ્રુપમાં જતા હોય. પણ હવે સપોઝ ધારો કે બધી સેલ્ફ ડ્રાઇવિંગ કાર હોય, તો કોઈ 1 સેકન્ડ માટે બી નહીં વિચારશે ને, તું જતો હોય રસ્તાની વચ્ચે એક કાર અટકી જ જશે, તને એક જરાક પણ ડર નહીં હશે કે એક કાર કરીને કદાચ ટક્કર મારી દે.
એટલે એ હમણાં નહીં થાય, કદાચ એવું નહીં થશે, કદાચ પછીના 20 વર્ષ સુધી નહીં થાય, પણ એના પછી લોકોનામાં એ સાયકોલોજી ડેવલપ થઈ જશે કે હા ઇટ ઇઝ નોટ હાર્મફુલ ટુ અસ, તો એના
નહીં,
પછી
એ ઓબ્વિયસ છે, એ ઓબ્વિયસ છે કે એ સાયકોલોજી આવી જ જશે, કારણ કે શું છે કે જ્યારે એને એને બહુ સારો એક્ઝામ્પલ આપેલો હતો કે 2 પાર્ટી હોય, બરાબર, સામે સામે. હવે ધારો કે તું એક રિઝનેબલ પર્સન છે, હું એક રિઝનેબલ પર્સન છું, બરાબર, આપણે 2 વાત કરીએ છીએ, આપણે 2 કદાચ ડિસઅગ્રી કરીએ, તો આપણે બંને એકબીજા ઉપર ગુસ્સો કરી શકીએ, પણ આપણે આર્ગ્યુમેન્ટ કરશું, રાઈટ? પણ હવે આપણા 2માંથી કોઈ એક વ્યક્તિ એવો હોય કે જે બહુ વાયલન્ટ હોય એમ, કે નાની વાતમાં ગુસ્સો પણ આવી જાય અને એ સામે કંઈ તોડફોડ પણ કરી નાખે એમ, તો 2માંથી સૌથી વધારે નુકસાન કોનું થશે? એક સેન પર્સન છે એનું કે વાયલન્ટ પર્સન છે એનું? કેમ કે વાયલન્ટ પર્સન અટેક કરી શકે ને, રાઈટ? અને જે હા, તો એટલે જનરલી આવા કેસમાં કેવું હોય કે જે પેલું થોડા ક્રેઝી હોય, ક્રેઝી નોટ ઇન ટર્મ્સ કે કોઈ મેન્ટલ પ્રોબ્લેમ છે, બટ જે થોડા આઉટલાયર ટાઈપના હોય કે એમ કંઈ પણ કરી નાખે એવા, તો એ લોકો વધારે હાર્મફુલ હોઈ શકે અથવા પોટેન્શિયલી વધારે ડેન્જરસ હોય. ને જ્યારે રસ્તા ઉપર બધી સેલ્ફ ડ્રાઇવિંગ કાર ચાલવા લાગશે તો એ જે વધારે હાર્મફુલ પર્સન જે હશે ને તે આપણે હશું એમ.
ફોર ધ પીપલ, એટલે જે લોકો ડ્રાઈવ સી કારની અંદર બેઠેલા છે લોકો માટે.
હા કાઇન્ડ ઓફ. એટલે જોકે એવું નથી કે આ પ્રોબ્લેમ એટલી બધી અનસોલ્વેબલ છે, બટ હા કારણ કે હવે જે રીતે અત્યારે લો છે, બરાબર આપણે કોઈ રસ્તો ક્રોસ કરીએ તો જે બી મતલબ અહીંયા તો એવું હોય છે કે તું બટન દબાવવાનું ને બટન દબાવે એટલે ત્યાં સાઇન આવે વોકિંગનું, તો ત્યારે આપણે કરવાનું, એટલે બહુ સિસ્ટમ વાઇઝ ચાલતું હોય. તારે જોવું બી નહીં પડે કે કાર કઈ બાજુથી આવે છે, બધું પરફેક્ટ સિગ્નલ ઉપર રોડ ક્રોસ કરવું ઇઝી છે, રાઈટ? અને જનરલી આપણે આમ પણ રોડ ક્રોસ કરતા હોય તો ધ્યાન રાખીને કરી લઈએ છીએ. અને અને બાકી તો હવે એ ટ્રાફિકના લો છે કે તમારે ટ્રાફિક સિગ્નલ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી રસ્તો ક્રોસ નહીં કરવો જોઈએ, તો એ કરો તો ફાઇન થઈ શકે. તો એવું જ આમાં પણ છે કે તમે રસ્તાની વચ્ચે બોલ લેવા જતા ગયા અને તમે સિરીઝમાં 100 કારને પાછળ અટકાવી દીધી, તો ઓબ્વિયસલી ફાઇન થઈ શકે, જેલ પણ થઈ શકે. પણ હા, એટલે આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી કે આનો મતલબ એક મોગલ મોગલ તો નહીં પણ શું કે સમય જેવો આઈડિયા એ જ હતો કે જ્યારે જે લોકો ટેકનોલોજીને ડિઝાઇન કરતા હોય ને અથવા ટેકનોલોજીને બનાવતા હોય, એ લોકોના મગજમાં જનરલી બધા સિનેરિયો નથી હોતા કે એ સોસાયટીમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થશે એમ.
હા, એટલે એ પછી ડેવલપમેન્ટ ટેકનોલોજીનું થાય, કઈ રીતે અપ્લાય થાય છે, ઇમ્પ્લિમેન્ટ.
પણ આપણી પાસે ઓલરેડી ઇનફ કેસીસ છે કે જ્યાં મતલબ આ વસ્તુને લીધે વધારે નુકસાન થયું છે, જેમ કે સોશિયલ મીડિયા, રાઈટ? જ્યારે સોશિયલ મીડિયા ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે મતલબ આપણે બધા બી જ્યારે હતા મતલબ 8માં 10માં 9માં, રાઈટ? તો ત્યારે એ થોડું ગાઈઝ ઉપર હતું, બરાબર? પછી કોલેજમાં પણ થોડું ગાઈઝ ઉપર હતું, પણ પછી બધા ચેલેન્જીસ આપણને દેખાયા ના કે કેવી રીતે સોસાયટી નુકસાન કરે છે.
હા,
રાઈટ. એટલે મતલબ શું હતું, ટેકનોલોજી ને એ લોકોના આઈડિયા શું હતો કે જો આપણે લોકોનું અટેન્શન કોઈ પણ રીતે કેપ્ચર કરીએ, એ લોકોનો ડેટા કેપ્ચર કરીએ, એ લોકોના દરેક ડેટા પોઈન્ટ જો આપણને ખબર હોય તો એનાથી આપણી કંપની મલ્ટી બિલિયન ડોલરની બની શકે, બીકોઝ આપણે એડવર્ટાઇઝર્સને ડેટા વેચશું, રાઈટ? તો એ લોકોએ વિચાર્યું નહીં કે આના કોન્સિક્વન્સીસ શું થઈ શકે, આનાથી લોકો ઇલેક્શનને મેન્યુપ્યુલેટ કરી શકે ને, ડેમોક્રેસીની જે મતલબ ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે એને ક્રશ કરી શકે એમ. ટાર્ગેટ તો બધાનો એ જ એવો જ હોવો જોઈએ ને કે હ્યુમન સોસાયટી જે રીતની છે એ રીતની છે જ ઓલરેડી. હવે આપણે ટેકનોલોજી એવી રીતે ડિઝાઇન કરવાની છે કે સોસાયટીને કમ્ફર્ટેબલ હોય. સોસાયટીને ટેકનોલોજીના મતલબ માટે કમ્ફર્ટેબલ નથી બનાવવાનું એમ. જ્યારે એકચ્યુઅલી જે બીજા કેસમાં જે ધારો કે આઈફોનના કેસમાં જે છે, હવે એ ઘણા બધા યુઝ કર્યા એક્ઝામ્પલ, તો આઈફોનના કેસમાં એવું છે કે જ્યારે સ્ટીવ જોબ્સે પહેલી વખત આઈફોન લોન્ચ કર્યો તો એ ફોન મતલબ માર્કેટનો સૌથી વિચિત્ર ફોન હતો, કારણ કે તેમાં કોઈ પણ બટન નહીં મળે, ખાલી એક જ બટન હતું નીચે, રાઈટ? અને આખો ફોન સ્ક્રીન મતલબ ટચથી ઓપરેટ થાય, અને એ ટાઈમ ઉપર મોટા ફોન એ વધારે શું કહેવાય એમ સ્માર્ટ ગણાતા હતા, તો સ્માર્ટ મીન્સ કે સ્ટેટસ વાળા ગણાતા મોટા ફોન, અને આઈફોન એ નાનો હતો.
યસ,
તો બધી રીતે ઓપોઝિટ હતો જે એક નોર્મલ કન્વેન્શન હતું, પણ બીકોઝ સ્ટીવ જોબ્સ ના વિઝન ને પછી દુનિયાએ એડોપ્ટ કરી લીધું ને લોકોનું પરસેપ્શન ચેન્જ થતું ગયું ઓવર ધ ટાઈમ, અને વોટ એવર એપલ પછી જે લોન્ચ કરતું ગયું એને લોકો સ્ટેટસ વાળું માનતા ગયા એમ. પણ એવું ટેકનોલોજી ખાસ કરીને જે ટેકનોલોજી જાતે ડિસિઝન લઈ શકે એમાં નહીં થઈ શકે, જે આ સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે કે ઇવન જે પણ એલ્ગોરિધમથી કામ કરતી ટેકનોલોજી છે.
હા, જો એ લોકો એટલે એ વસ્તુ નહીં શકે, પણ જે લોકો આ ટેકનોલોજી ડેવલપ કરે છે, બરાબર, તો એ લોકોના હાથમાં તો છે ને માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ને બધું, લોબિંગ કરવાનું, રેગ્યુલેશન્સ બનાવવા માટે લોબિંગ કરવાનું ને એ બધું, તો ધે કેન મેન્યુપ્યુલેટ ધીઝ લેજિસ્લેશન્સ એન્ડ સમાજ પર કરી શકે છે, ઇફેક્ટ તો કરી શકે છે.
હા, કરી શકે ને, એ તો દરેક કંપની કરતી જશે, આટલા બધા બિલિયન ડોલર લઈને કરવાનું શું છે, સિસ્ટમને ઇન્ફ્લુઅન્સ જ કરતા હશે, તો ડેફિનેટલી કરતા હશે. પણ આમાં મેઇન પોઈન્ટ એ છે કે જો કોઈ પણ રીતે સેલ્ફ ડ્રાઇવિંગ કાર ખરાબ તો નથી,
વાત તો સહી છે.
અમેરિકામાં દર વર્ષે મતલબ હજારો લોકો મરે છે કાર એક્સિડન્ટમાં, એમાં ડ્રાઈવરની ભૂલને કારણે અથવા તો નિગ્લિજન્સને કારણે, અને ત્યાં તો સિસ્ટમ પણ સારી છે, રાઈટ? કોઈ ટ્રાફિકના રૂલ્સ એટલા બધા નથી તૂટતા જેટલા કદાચ ઇન્ડિયામાં તૂટતા હશે, પણ તો પણ આટલા હજારો લોકો મળે છે નેગ્લિજન્સના કારણે, અને ઇન્ડિયામાં તો લાખો લોકો મરતા હશે, રાઈટ? તો હવે જયારે સેલ્ફ ડ્રાઇવિંગ કાર આવશે જ્યાં બધી જગ્યાએ સેલ્ફ ડ્રાઈવિંગ કાર હશે અને આટલા વ્યવસ્થિત ડ્રાઈવર, સેલ્ફ ડ્રાઈવિંગ કાર એટલે બેસ્ટ ડ્રાઈવર ઇન ધ વર્લ્ડ એમ સમજી લે. તો હવે એનાથી મતલબ જે ડેથનો જે રેશિયો હશે કાર એક્સિડન્ટમાં, તો તે તો ઓલમોસ્ટ ઝીરો થઈ જશે ને, ઓલમોસ્ટ ઝીરો નહીં પણ ઝીરોની બહુ નજીક થઈ જશે. કારણ કે પહેલા થોડી ડેથ તો થશે કે જ્યારે એલ્ગોરિધમ ભૂલ કરશે, જેવું અત્યારે થયું હતું હમણાં થોડા વર્ષ પહેલા.
અને કેવું કે જ્યારે બધી કાર સેલ્ફ ડ્રાઈવિંગ હશે, બધું આખું એન્વાયરમેન્ટ સેલ્ફ ડ્રાઈવિંગ હશે, એની સિસ્ટમ બરાબર હશે, તો પછી ભૂલના ચાન્સીસ ઘણા ઓછા છે. પણ જ્યારે મિક્સઅપ સિસ્ટમ ચાલશે,
એટલે જ્યારે સિસ્ટમ ડેવલપ થતી હશે ત્યારે કદાચ મતલબ 1,000-2,000 લોકો પોતાની લાઈફ ગુમાવી શકે. તો ત્યારે આ સૌથી મોટો ક્વેશ્ચન છે ને કે જ્યારે ડેલિબરેટલી આપણને ખબર છે કે આવું થઈ શકે ને આ રિસ્કી છે, તો ભલે દર વર્ષે તમે 40-50,000 લાઈફ ગુમાવતા હોય, પણ એની સામે કેટલા લોકો એવું ચૂઝ કરશે કે નહીં તમે 2,000 લાઈફ જાય તો કઈ નહીં, પણ તમે આ એલ્ગોરિધમને વ્યવસ્થિત બનાવો એમ. જ્યારે ટ્રાયલ અને એરરમાં હ્યુમન લાઈફ મતલબ શું કે રિસ્કમાં આવી જતી હોય, તો એ 2,000 લાઈફ બી બહુ વધારે થઈ જાય,
બહુ વધારે.
હા, એઝ કમ્પેર ટુ કે જે 50,000 લોકો ઓલરેડી મરે જ છે દર વર્ષે એમ કાર એક્સિડન્ટમાં. એટલે એનીવે જો આ બધી વસ્તુ થવાની જ છે ને થાય જ છે અત્યારે. મતલબ મેં તને આગળ પણ એક્ઝામ્પલ આપતો હતો કે ફિનિક્સ એરેઝોના સ્ટેટમાં, યુનાઇટેડ સ્ટેટ્સમાં એક લેડીને વિમિયો, આઈ થિંક વિમિયો કે કોઈ બીજી કોઈ સેલ્ફ ડ્રાઈવિંગ કાર હતી, એને ટક્કર મારીને ફેટાલિટી થઈ ગઈ, બરાબર, એની ડેથ થઈ ગઈ. તો હવે એમાં એનું કન્ક્લુઝન શું હતું કે જે એલ્ગોરિધમ હતું, તો એટલે કાર બેઝિકલી સેલ્ફ ડ્રાઈવિંગ કાર, તો એ જે હ્યુમનને આઈડેન્ટિફાઈ કરી શકે, રાઈટ. પછી એની પાસે કેટેગરી હતી સાયકલને આઈડેન્ટિફાઈ કરવાની, પણ એની પાસે એ કેટેગરી નહીં હતી જ્યારે હ્યુમન સાયકલ ઉપર હોય. તો આ વસ્તુ ખબર નહીં કેવી રીતે લોકોએ નિગ્લેક્ટ કરી નાખી, પણ આ કેટેગરી એઆઈના એમાં નહીં આવી સિસ્ટમમાં. તો એ બેક એન્ડ ફોર્થ થોડું કન્ફ્યુઝન ચાલતું હતું કે આ હ્યુમન છે કે સાયકલ છે, હ્યુમન છે કે સાયકલ છે, પણ હ્યુમન સાયકલ ઉપર છે એ વસ્તુ નહીં આવી અને એને ટક્કર મારી દીધી, ડેથ થઈ ગઈ એની. પણ હવે આ પ્રોબ્લેમ ડેફિનેટલી એ લોકોએ સોલ્વ કરી લીધી હશે. હા, પણ ઇન્ડિયામાં તો સેલ્ફ ડ્રાઈવિંગ કારને કેવી રીતે ઇમેજિન કરે? મતલબ મને એ યુએસમાં, કેનેડામાં, યુરોપમાં આઈ થિંક એ ઇમેજિનેબલ લાગે, કારણ કે ઓલરેડી રસ્તાઓ બહુ ક્લિયર, મતલબ સારી રીતે વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનેલું છે, સિસ્ટમ સારી છે, લો એન્ડ રેગ્યુલેશન બહુ સારું છે, ને આઈ થિંક એવરેજ પોપ્યુલેશન અફોર્ડ બી કરી શકે કાર્સ. કેટલી વધારે નઈ, કે આપણી મેજોરિટી પોપ્યુલેશન જે કાર નથી અફોર્ડ કરી શકતી બધા બાઇક જ ફેરવે છે ને. કારણ કે અલ્ટિમેટલી યુટિલિટી છે ને, તું એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે ટાઈમે.
પણ સેલ્ફ ડ્રાઈવિંગ કાર વિલ બી કોસ્ટલી, એ મોંઘી હશે.
હા, મોંઘી તો હશે જ, પણ જ્યારે મતલબ એટલી માસ અમાઉન્ટમાં બનવા લાગે કે એની પ્રાઇસ જે છે ઓટોમેટિકલી ઘટી જાય.
ઘટી જશે, હા, પણ
હા, બધી કંપની જ્યારે બનાવવા લાગે, અને ખાસ કરીને પહેલાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જ યુઝ થશે આઈ થિંક સેલ્ફ ડ્રાઈવિંગ, કારણ કે બહુ ઇઝી છે ને. સેલ્ફ ડ્રાઈવિંગ ટ્રેન બનાવી શકે, સેલ્ફ ડ્રાઈવિંગ બસ બનાવી શકે જે એક જ રૂટ ઉપર ચાલે,
અને યુઝ થઈ શકે.
હા, ટેક્સી એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ જ થયું ને એટ ધી એન્ડ. હા, તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આઈ થિંક સેલ્ફ ડ્રાઈવિંગ કાર પહેલા યુઝ થઈ શકે અને બહુ સારી રીતે યુઝ થઈ ગઈ થઈ શકે એમ. ને એ પેલા એનું સ્ટેટિસ્ટિક બી છે ને કે સૌથી સેફેસ્ટ ફોર્મ ઓફ ટ્રાવેલ એ એર ટ્રાવેલિંગ છે, જેમાં મતલબ ડેથનો રેશિયો ઓલમોસ્ટ ઝીરો છે, ભાગ્ય જેવા એર ક્રેશ થતા હોય. અને હા, ને એમાં પણ એવું છે કે જેટલા કંઈક ડેટા હતો એનો કે કોઈ એર ક્રેશમાં જેટલું મતલબ હ્યુમન જ્યારે એને પાયલટ કરતા હોય તેમાં ભૂલ થવાના ચાન્સીસ વધારે હોય એઝ કમ્પેર ટુ કે જ્યારે મતલબ એઆઈ એને ડ્રાઈવ કરતું હોય, મતલબ પ્લેનને
ઓટો પાયલટ પર.
હા, ઓટો પાયલટ ઉપર.
બટ જો ઇન્ડિયામાં પણ અપ્લાય થવું કરવું એટલે આ બધું કેવું એવું નથી કે, એટલે અમુક સિસ્ટમ અમુક સિટીઝ કે અમુક એરિયાઝમાં રોડ સિસ્ટમને ઘણી સારી છે, એટલે પછી આ સેગમેન્ટ વાઇઝ ની રીતે અપ્લાય થાય એમ, જ્યારે પણ જે પણ સિસ્ટમ થવાનું હોય ને. એટલે આ બધું ઘણી લાંબી પ્રોસેસ છે અત્યારે.
યા, એટલે હા, મેં જ વિચારતો હતો કે જ્યારે સપોઝ જ્યારે સેલફોન ને એવોલ્યુશન કહી શકાય, રાઈટ, તો સેલફોન મતલબ યુએસ માર્કેટમાં કે વર્લ્ડ માર્કેટમાં જ્યારે હતા અને ઇન્ડિયામાં જ્યારે સેલફોન આવ્યા તો એટલો બધો બી ટાઈમ નથી લાગ્યો. વીસ એક
ના
વર્ષમાં તો આઈ થિંક વી આર ઇવન. હવે તો તું અહીંયા પણ આઈફોન લઈ શકે અને ઇન્ડિયામાં પણ લઈ શકે, નોટ અ બિગ ડીલ
હા
કોઈ પણ ફોન માટે, રાઈટ? પણ આ થોડું વધારે જ, મતલબ મને લાગે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડ કરે છે સેલ્ફ ડ્રાઇવિંગ કાર કે સેલ્ફ ડ્રાઇવિંગ
ડેફિનેટલી
વ્હીકલ. એટલે એ વસ્તુ થોડું ઇમેજિન કરવું અઘરું છે કે ક્યારે આવી શકે. હજુ તો આપણે તો હજુ મેટ્રો વેટ્રો જેમ તેમ બનાવી ગયા છે,
હા,
એ
એટલે
તો
એટલે વચ્ચે
કાંડ.
પણ પેલો હતું ને કે આ ટેકનોલોજી સોસાયટીમાં એડેપ્ટ થઈ શકે એ રીતે બનવું જોઈએ, ટેકનોલોજી એ રીતે ડેવલપ થવી જોઈએ, બરાબર? તો એટલે આમાં
હા
બંને મિડલ ગ્રાઉન્ડ આમાં થઈ શકે, કે ઓલવેઝ આમાં ધેર વિલ બી મિડલ ગ્રાઉન્ડ, કે સોસાયટીએ થોડો ચેન્જીસ લાવવો પડે. આઈ મીન નહીં કે એ લોકોના બિહેવિયરમાં એમ તેમ, બટ એડેપ્ટ કર્યું ટેકનોલોજીને, એડેપ્શનમાં થોડુંક તો એફર્ટ લોકોએ આપવી પડે કોઈ પણ રીતે, આઈ થિંક સો.
થશે. યા, સેલ્ફ ડ્રાઈવિંગ કારથી મતલબ ઘણી બધી ડેથ્સ તો આરામથી પ્રિવેન્ટ થઈ શકશે, પણ
પ્રોઝ
ટાઈમ
એન્ડ કોન્સ
લાગશે.
બંને છે, હા એ જ કે, પણ
યા,
પ્રોઝ
હા,
છે ઘણા, એ તો છે.
યા, બટ યા, એટલે ઓવરઓલ કન્ક્લુઝનમાં આપણે એ જ કહી શકીએ કે જે રીતે આપણે સેલફોનની ટેકનોલોજી કે બીજી કોઈ ટેકનોલોજી જે લેટેસ્ટ સોસાયટી અડેપ્ટ કરી હોય, એવું આપણે ખાસ કરીને ઓટોમેશનમાં એક્સપેક્ટ નહીં કરી શકીએ. જ્યારે લાર્જ સ્કેલ ઉપર ઓટોમેશન થતું હોય, તે બી પબ્લિક સ્ફિયરમાં, બરાબર? તો આપણે કંપનીમાં, મતલબ તું એ કંપનીમાં કામ કરતો હોય, ત્યાં કોઈ ઓટોમેશન કરી નાખ્યું તો એ નાની વસ્તુ છે. રસ્તા ઉપર મતલબ સેલ્ફ ડ્રાઈવિંગ કારને કરવી, એ બહુ મોટું ઓટોમેશન થઈ જાય ને પબ્લિક, મતલબ સોસાયટી માટે. તો
હા એક્ઝેક્ટલી,
એમાં એ કારને એવી રીતે ડિઝાઇન કરવી પડે કે હ્યુમન, મતલબ સોસાયટીના વેલબીંગ માટે કામ કરે, નહીં કે સોસાયટી એના માટે અડેપ્ટ કરે એમ.
હા એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી.
બાકી ટ્રોલી પ્રોબ્લમનો એટલો બધો ઇશ્યુ નહીં આવે જે આપણે આગળ વાત કરી ને, કે
હા
સપોઝ તે સામે 5 માણસ હશે કે 1 માણસ, તો એઆઈ એક એકને પણ નહીં મારે. એ કોઈ પણ રીતે પોતાને કદાચ, હા, આ કદાચ પેલું યુવાલ નોહા હરારી છે ને, તેની બુક છે ને 21 લેસન ફ્રોમ 21st સેન્ચુરી,
યા
તો એમાં આઈ થિંક મેં એની ઓડિયો બુકમાં ક્યાંક સાંભળેલું હતું કે એ લોકોએ સર્વે કરેલો હતો કઈ જગ્યાએ કે સેલ્ફ ડ્રાઈવિંગ કાર જો માર્કેટમાં આવે તો તેમાં હવે કેવું હોય કે એ ઓટોમેશન એટલે રોબોટિક્સનો પ્રિન્સિપલ હોય ને કે કોઈ મારવાનું નહીં કોઈ હ્યુમનને, રાઈટ? કે હાર્મ નહીં થવું જોઈએ, વોટ એવર. તો હવે જો સેલ્ફ ડ્રાઈવિંગ કાર છે, એ કદાચ કોઈ એક્સિડન્ટમાં ઇન્વોલ્વ થવાની હોય અને સામેવાળાને હાર્મ નહીં થવું જોઈએ એવું એને ઓલ્ગોરિધમમાં ડિઝાઇન કરેલું છે, તો એક હવે એમાં એવી સિચ્યુએશન હોય કે ક્યાં તો તું સામેવાળાને હાર્મ કરી શકે, સામેવાળી કારને, અથવા તો તું પોતાને હાર્મ કરી શકે એમ, એને બચાવવામાં. તો એ બે માંથી કઈ વસ્તુ ચૂઝ કરવી જોઈએ, એવો એવો ક્વેશ્ચન એ સર્વેમાં કઈ લોકોએ કરાવેલો હતો. ને એમાં મોટે ભાગના લોકો એ જ કહેતા હતા કે મારી કાર છે તો મારી સેફ્ટી પહેલા ઇમ્પોર્ટન્ટ છે, સામે નુકસાન થાય તો કઈ નહીં. એટલે એનીવે, પણ એ લોકો ધીરે ધીરે આઈ થિંક ફેરલી સેફ છે, કે વધારે કેઝ્યુઆલિટી જેટલી અત્યારે થાય છે, અત્યારે જેટલા લોકો રોડ એક્સિડન્ટમાં મરે છે એના કરતાં તો ડેફિનેટલી બહુ ઓછા થઈ જશે સેલ્ફ ડ્રાઈવિંગ કારના લીધે.
આના આના પરથી છે ને, મને એક પેલું યાદ આવે છે કે અમે સ્કૂલમાં હતા ને ત્યારે જીવન કલા કરીને સબ્જેક્ટ ગુજરાતી મીડિયમમાં ને ઇંગ્લિશ
હા
મીડિયમમાં એ મોરલ સાયન્સ એમ, એટલે એમાં જ આવા બધા જીવનને લગતા બધા પહેલું ને બધા આવા ડિલેમા ને એ બધું એના એની સ્ટોરી હોય ને એ બધું શીખવાડતા હતા એમ, તો એ ઘણું સારું હતું એમ. આ એ ટાઈપનું જ કંઈક હતું આજે ડિસ્કશન.
આવું ડિસ્કશન થતા એવું છે, થોડું મજા આવે. સેલ્ફ ડ્રાઈવિંગ કાર વિશે કોણ વાત કરતું હશે અત્યારે?
હા આ બધા છે ને ટેક જાયન્ટ્સ અને
આ એટલે કોણ વાત કરતું હશે ઇન ધ સેન્સ કે પબ્લિક સ્ફિયરમાં આપણે બંને કઈ એક્સપર્ટ થોડી છે કોઈ વસ્તુમાં.
ઓફકોર્સ
ઇટ જસ્ટ કે ક્યુરિયોસિટી તમારામાં હોય અને એ વસ્તુને અલગ રીતે જોઈ શકો તો તમે બીજી વસ્તુને પણ અલગ રીતે જોઈ શકો. લર્નિંગ શું છે, આપણે લર્નિંગની વાત કરતા હતા આગળ, તો એકચ્યુઅલી શું છે? તો જો ફંડામેન્ટલી શું છે કે જ્યારે તમને 12 વર્ષ સ્કૂલમાં રાખવામાં આવે તો ત્યારે તમને શીખવવામાં આવે ભાષા કે જેનાથી તમે કમ્યુનિકેટ કરી શકો, રાઈટ? ત્યાર પછી શીખવવામાં આવે મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ કે દુનિયા સમાજ કેવી રીતે વર્ક કરે છે, ગવર્મેન્ટ કેવી રીતે વર્ક કરે છે, બધું તમને શીખવવામાં આવે. હવે એમાંથી તું સાયન્સ લે પછી એન્જિનિયરિંગ કરે, તું મિકેનિકલ એન્જિનિયરિંગ બની ગયો, તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં જે થોડી વસ્તુ તે શીખી ને એ વસ્તુને તે હવે અપ્લાય કરીને કોઈ તો રિયલ લાઈફ પ્રોબ્લેમ સોલ્વ કરે છે ને, હા એટલે કોઈ એક મોટું મશીન હોય તેનો કોઈ એક નાનો પાર્ટ હોય, ને એની અંદર કોઈ નાનો પાર્ટ છે, સપોઝ તારે ડિઝાઇન કરવાનો હોય તો તું જોશે કે મશીન કેટલું કામ કરવાનું છે, કઈ કઈ રીતે કામ નથી કરવાનું, એ કયા એન્વાયરમેન્ટમાં એ યુઝ થવાનું છે, એ કેટલા સમય માટે, વોટ એવર જેટલા બી પેરામીટર હોય
હા એટલે
તો એ
આપણે બધા એ
બધા.
જ કરીએ છીએ.
હા તો
હા
એટલે એ પેરામીટર નો યુઝ કરીને તું જ્યારે એના માટે એ વસ્તુ ડિઝાઇન કરશે ને એ વસ્તુ ત્યાં કામ કરશે, તો આજે તારું આટલું બધું જે એજ્યુકેશન હતું, જે સ્કૂલમાં જે શીખીને આવ્યા ને જે
એમાંથી
કોલેજમાં જે
અપ્લાય કરીને.
શીખ્યા, હા તો એ બધી વસ્તુ એ જ છે કે તમે અત્યારે અહીંયા પ્રોબ્લેમ સોલ્વ કર્યો છો. ધારો કે ફિઝિક્સમાં પેલા કોમન પ્રોબ્લેમ નહીં હોય કે એક ટ્રેન આટલા સ્પીડે ગતિ કરે છે અને બીજી ટ્રેન આટલી સ્પીડે ગતિ કરે છે, તો એ બે ટ્રેન ક્યારે એકબીજાને કયા પોઈન્ટ ઉપર મળશે. તો હવે આ શું થયું કે આ પ્રોબ્લેમને સોલ્વ કરતા કરતા આપણે એ બધા ફિઝિકલ પ્રિન્સિપલને યુઝ કર્યા, એને વિચાર્યું કે આ કેવી રીતે થઈ શકે, તો રિયલ લાઈફમાં જ્યારે આવા સિનેરીઓ આવે તો તેમાં આપણે યુઝ કરી શકીએ. બરાબર. આને આને શું કહેવાય ખબર? આને આને હોલી ગ્રેલ ઓફ લર્નિંગ એવું કહેવાય, ટ્રાન્સફર
વાહ,
લર્નિંગ. કે જે વસ્તુ તમે એક ક્લાસરૂમના એન્વાયરમેન્ટમાં શીખો છો એને તમે રિયલ લાઈફ એન્વાયરમેન્ટમાં ટ્રાન્સફર કરી શકો કે નહીં, અને કેટલી ઇફેક્ટિવલી કરી શકે. કારણ કે તું સમજ, 90% મતલબ આ મેં ગેસ કર્યું છું, પણ મોર ધેન 90% જેટલું આપણે સ્કૂલમાં કે કોલેજમાં શીખીએ છીએ એ દરેકે દરેક વસ્તુ તારી જોબમાં કામ નથી આવવાની.
ડેફિનેટલી.
હા પણ હવે તું વિચાર કે હવે એક એ રેશિયોને તું 50% કરી નાખે, કે સપોઝ ધારો કે તને ડાયરેક્ટ મ્યુઝિક સ્કૂલમાં આપણે મોકલી દીધું અને મ્યુઝિક સ્કૂલમાં 12 વર્ષ સુધી તું મ્યુઝિક જ શીખે છે, બધી થિયરી ને બધા ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું શીખી લીધું, હવે તને કોઈ એક રિયલ લાઈફ કોઈ કોઈ પ્રોજેક્ટ આપવામાં આવે, કોઈ મૂવીનો કે કોઈ વેબ સિરીઝ કે વોટ એવર, જ્યાં પણ મતલબ ઓરિજિનલ મ્યુઝિક ક્રિએટ કરવાનું હોય કે એ બધી વસ્તુ, તો હવે એ તારું ટ્રાન્સફર કેટલું વધારે થશે ને, બિકોઝ તું જસ્ટ મ્યુઝિક શીખીને આવ્યો છે. તો એટલે આ એક બહુ એક કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે, કારણ કે એવું પછી કહ્યું તો મ્યુઝિક શીખીને આવ્યો પણ તને એ વસ્તુ નથી ખબર કે કેવી રીતે સોસાયટી કામ કરી શકે, કેવી રીતે શું કહેવાય ગવર્મેન્ટ કામ કરે છે, અને તું તને મતલબ તું કોઈ રૂલ્સ રેગ્યુલેશન માનતો નથી, અને તને લાગે કે તું આર્ટિસ્ટ છે એટલે યુ હેવ ઓન મતલબ બેઝિકલી તું સમજી શકે ને કે કયા કયા સાયકોલોજીકલ અને સોશિયલ ઇશ્યુ આવી શકે, બિકોઝ કે તું એ બધી વસ્તુ ભણીને નથી આવ્યો.
યા એક્ઝેક્ટલી.
હા તો આવું બધું છે, એટલે આ એક ટ્રાન્સફર લર્નિંગ ને એજ્યુકેશનનો એક બહુ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ કહેવાય. જો એ જો સોલ્વ કરી લીધી ને તો બધી વસ્તુ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ ને, જેટલું તમે ક્લાસરૂમમાં શીખો છો એ બધી વસ્તુ તમે બહાર જઈને અપ્લાય કરી શકો છો, અને આ જો ઇફેક્ટિવલી સિસ્ટમ કામ કરતી હોય તો પ્રોગ્રેસ જ પ્રોગ્રેસ છે.
હા એ તો છે, બટ એટલે કેવું છે કે પ્રોબ્લેમ્સ એવું નથી કે પછી કોઈ બી ડાયરેક્શનમાંથી કોઈ બી આવી શકે છે બરાબર. અને એ જ વસ્તુ છે કે આપણે અત્યાર સુધી જેટલું પણ શીખ્યા, જેટલું પણ ભણ્યા કે કંઈક બી રીતે શીખ્યા, તો જ્યારે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ ત્યારે કંઈક ને કંઈક રીતે એ બધી બાબતનું એક્યુમ્યુલેશન હશે. અત્યારે જે સમઅપ થયું લર્નિંગ, એનું કોઈક રીતે એપ્લિકેશન હશે એની.
એની આપણે થોડું ભટકી ગયા, તો સરસ છે આજનો એપિસોડ, સારી વાત કરી આપણે સેલ્ફ ડ્રાઈવિંગ કાર વિશે, ટ્રોલી પ્રોબ્લેમ વિશે, અને થોડી લર્નિંગ વિશે પણ. શું
હા
મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે. થેન્ક યુ સો સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો. જો તમે સ્પોટિફાઈમાં આ પોડકાસ્ટ સાંભળતા હોય તો ત્યાં અમને ફોલો કરી લેજો, અને બીજા દરેક પ્લેટફોર્મ ઉપર સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો તમને અમારો એપિસોડ સારો લાગે તો બીજા સાથે શેર કરજો. તમારા ઓપિનિયન અને અભિપ્રાય અમારી સાથે શેર કરતા રહેજો. અમારા ઇન્સ્ટાગ્રામનો અકાઉન્ટ છે @scientificgujarati, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.